પ્રવચન નંબર 661 તારીખ 26/9/96 સમયસાર ગાથા 373-382 સંવત્સરી
દસલક્ષણ પર્વનો ભ્રમ એટલે આત્માનો સ્વભાવ, તેમાં ચરવું પરિણમવું લીન થવું તે બ્રહ્મચર્ય છે. વિકાર અને પરના સંગ્રહિત આત્મ સ્વભાવ કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોય નહીં. લૌકિક બ્રહ્મચર્ય તે શુભ રાગ છે, ધર્મ નથી. અને ઉત્તમ બ્રહ્મચર્ય તે ધર્મ છે, રાગ નથી. શુદ્ધ આત્મા સ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છૂટે નહીં. મારા સ્વભાવમાંથી જ મારી સુખ દશા પ્રગટે છે. મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી. એમ પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટે નહીં. બહારમાં વિષયો છોડે પણ અંતરમાંથી વિષયોની રુચિ ન છોડે તો તે બ્રહ્મચર્ય નથી. સ્ત્રી ઘરબાર છોડીને ત્યાગી થઈ જાય, અશુભ ભાવ છોડીને શુભ ભાવ કરે, પરંતુ તે શુભ ભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધિ છે તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી. શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતા બુદ્ધિ તેજ અભ્રમ પરિણતિ છે. અને વિકાર રહિત શુદ્ધાત્મામાં પરિણામની એકતા તેજ ભ્રમ પરિણતિ છે. એ જ પરમાર્થ બ્રહ્મચર્ય ધર્મ છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતા કહ્યું કે આત્માના શ્રદ્ધા જ્ઞાનપૂર્વક ઉપયોગને આત્મામાં લગાડવો, એમાં જ રમવું, એમાં જ પરિણતિ લીન થવી, એનું નામ આત્મામાં ચરવું, એનું નામ બ્રહ્મચર્ય છે. બાકી લૌકિક બ્રહ્મચર્ય એ તો શુભ રાગ છે, એ અનંતકાળથી અનંતવાર એણે કર્યું. પણ આવું બ્રહ્મચર્ય આત્મસન્મુખ થઈને સમ્યક દર્શન પૂર્વક એની આત્મામાં લીનતા કરી નહીં, એ રહી ગઈ. તો આજે પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ છે. વાત તો ઘણી આવી ગઈ છે, હવે આ છેલ્લી દસ ગાથા ઊંધુંદ આચાર્ય ભગવાનની છે. મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ, જેનું ત્રીજું નામ છે એવા સમર્થ આચાર્ય કુંદકુંદ પ્રભુ એમ ફરમાવે છે કે આત્માનો સ્વભાવ સ્વને જાણવાનો છે અને પરને જાણવાનો સ્વભાવ નથી. છતાં અનાદિકાળથી અઠે ચડેલો અજ્ઞાની જીવ હું પરને જાણું છું, શું પરને નથી જાણતો એમ કરીને પરસન્મુખ રહેતો થતો આત્માની આરાધના કરતો આવ્યો છે. હવે તો આ આત્માની આરાધના કરવાના દિવસો છે કે આત્મસન્મુખ થઈને કેવળ આત્માનું જ્ઞાન આત્માને જાણે અને પરને ન જાણે એવો આત્માના જ્ઞાનનો સ્વભાવ હોવાથી તે પોતાને જાણે છે ને જાણવા રૂપે પરમે છે અને પછી પોતાના સ્વભાવમાં લીન થતાં બે ઘડી લીન થાય તો એને શુક્લ જ્ઞાનની શ્રેણી આવીને કેવળ જ્ઞાન થાય છે. મોટામાં મોટો દોષ કર્યો છે કે આત્મા પરને જાણે છે. જેમ પરનો કરતા માને કે પરનો જ્ઞાતા માને બે સમકક્ષી દોષ છે, એક શ્રદ્ધાનો દોષ અને એક જ્ઞાનનો દોષ. હવે લગભગ આપણે ગાથા તો પૂરી થવા આવી છે, થોડુંક લઈ લઈ ફરીથી. એવી રીતે હવે દ્રષ્ટાંત કહે છે, બાહ્ય પદાર્થોની વ્યાખ્યા કરે છે. શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ તથા ગુણને દ્રવ્ય જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. આ બાહ્ય જે વિષયો છે શબ્દાદી તે આત્માને એમ કહેતા નથી કે તું મને જાણ, તું શું, તુંને સ્પર્શ કર. એમ બાહ્ય પદાર્થો તો આત્માને કદી કહેતા નથી ને કહેવાના પણ નથી ને કહેતાય નથી. અને ભગવાન આત્માનું જ્ઞાન ત્રણ કાળમાં વિમુખ થતું નથી, એ તો સન્મુખ જ રહે છે. જે વિમુખ થાય છે તે આત્માનું જ્ઞાન નથી પણ તે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન. આત્માને જાણતું નથી માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માને કદી જાણી શકતું નથી. પ્રવચન સારની 172 ગાથામાં આચાર્ય ભગવાને અલિંગ ગ્રહણના 20 બોલ કર્યા છે. એમાં બે પહેલા બોલમાં એમ કહ્યું કે ગ્રાહક એટલે જ્ઞાયક એવા જેને અલિંગ ગ્રહણ લિંગ વડે એટલે ઇન્દ્રિયો વડે એ જાણવાનું કામ કરતો નથી તેથી તે અલિંગ ગ્રહણ છે. આમ અતિન્દ્રિય જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ થાય છે એવો પેલો બોલ. બીજા બોલમાં કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી માટે તે અનુમાનનો વિષય નથી, અનુભવનો વિષય છે. એમ અહીંયા કહે છે કે આત્મા પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જતો નથી. કદી આત્માનું જ્ઞાન વિમુખ થયું નથી, વિમુખ થશે પણ નહીં. અને જે જ્ઞાન વિમુખ થઈને પરને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાન જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાક, તું મને સ્પર્શ, તું મને જાણ. અને આત્મા પણ જેમ લોહ ચુંબકની સન્મુખ સોય ખેંચાઈને એમાં જાય છે ને ચોટી જાય છે, એવી રીતે આત્માનું જ્ઞાન બોલું તો સોય તો પોતાના સ્થાનને છોડીને જાય છે વાં, એમ આત્માનું જ્ઞાન સોયની માફક પોતાને છોડીને પર સન્મુખ થઈને પરમાં જાતું જ નથી. એ તો જ્ઞાન આત્મામાં જ રહેલું છે અને ખરેખર આત્મા જ એમાં જણાઈ ગયો છે બાળકો પાર સૌને. અને આત્મા પણ દો ચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી એટલે પોતાને જાણવાનું છોડીને સ્થાનથી ચ્યુત થઈને, એટલે જ્ઞાન આત્માને જાણવાનું છોડીને તેમને એટલે બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. જાણવા જાય છે ને પછી પાછો ફરે છે એમ નથી, પરને જાણવું એના સ્વભાવમાં નથી. જેમ પરિણામને કરવું એ દ્રવ્ય સ્વભાવમાં નથી, કેમ કે દ્રવ્ય સ્વભાવ અકારક અવેદક છે. એવી રીતે આત્માનું જ્ઞાન કદી પણ પરને જાણવા ગયું નથી, વર્તમાનમાં જાણવા જતું નથી અને ભવિષ્યકાળે પણ જાણવા જવાનું નથી. એ પરને જાણવા જાય છે તે ઇન્દ્રિય જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન કેમ પરમાં જાણવા ગયું કે પોતે પોતાને જાણવાનું છોડ્યું અને હું પરને જાણું છું, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાનના જન્મની સાથે એને મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ. આખો સંસાર આ ઇન્દ્રિય જ્ઞાનથી ઉભો થાય છે. જો જ્ઞાન શરીરને જાણે તો મમતા થાય, પણ જ્ઞાન આત્માને જાણે તો મમતા ન થાય. આત્માને જાણ્યા પછી ઇન્દ્રિય જ્ઞાન શરીરને જાણે તોય શરીરમાં મમતા ન થાય. ફરીને એક વખત ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન વચ્ચેનું ભેદ જ્ઞાન થયું અને અંતર સન્મુખ થઈ અને આત્માને પ્રત્યક્ષ અનુભવમાં લીધો, ધ્યેયનું ધ્યાન કરતા આખો આત્મા ભેદ જ્ઞાનનું જ્ઞેય થયું, ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવે છે. એ સ્થિતિ સમ્ય જ્ઞાન પ્રગટ થયા પછી, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પછી એ સવિકલ્પમાં આવે છે સાધક. ત્યારે દેહને જાણતો નથી, માત્ર દેહનો પ્રતિભાસ થાય છે એટલે ઉપચારથી દેહને જાણે છે એમ કહ્યું, છતાં પણ દેહમાં એને મમતા થતી નથી. ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે પણ આત્માનું જ્ઞાન એ સમયે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, તે સમયે આત્માનું જ્ઞાન દેહને જાણતું નથી, ભેદને જાણતું નથી, અભેદને જાણે છે પર નથી. પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને એટલે બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. પોતાને છોડે તો બહારને પદાર્થને જાણવા જાય ને, પણ જ્ઞાન આત્માના સ્વભાવને જાણવાનું છોડીને કદી ત્રણ કાળમાં જતો નથી. દીવાના પ્રકાશે કોઈ કાળે ઘટપટને પ્રસિદ્ધ કર્યો નથી. એ અજ્ઞાનીનો ભ્રમ છે કે દીવો દીવાને પ્રકાશે અને પ્રકાશતા પ્રકાશતા ઘટપટને પણ પ્રકાશે, એ અજ્ઞાની જીવને ભ્રમ થઈ ગયો છે. દીવાનો પ્રકાશ અત્યાર સુધી પર પદાર્થને પ્રકાશ્યો નથી, પ્રકાશતો નથી, અને પ્રકાશ તે પણ નહીં. જો દીવાનો પ્રકાશ પરને પ્રકાશે, ક્યારે કે દીવાનો પ્રકાશ પ્રકાશ્યને છોડે તો પ્રકાશ્ય એવો દીવો જે પ્રકાશમાં પ્રસિદ્ધ થાય છે તેને પ્રસિદ્ધ ન કરે છોડે તો દીવો જ રહેતો નથી. દીવો રહેતો નથી તો ઘડાને પ્રકાશે છે એ વાત રહેતી નથી. એમ દ્રષ્ટાંત આપ્યો છે અગાઉ આપણે, આવી ગયો દ્રષ્ટાંત. દ્રષ્ટાંત એ કડક છે, અઘરો છે, પણ સમજવા જેવો છે. એવી રીતે ભગવાન પરમાત્મા, હા હા હા, અરે કુંદકુંદની વાત તો તું કાન ઉપર લે ભાઈ, જેનું ત્રીજું નામ છે એ ફરમાવે છે કે આત્મા પરને જાણતો નથી. છતાં એ વાત સ્વીકારતો નથી અનાદિકાળથી, અને પરને પ્રકાશે છે અથવા આગળ વધીને જ્ઞાની જ્ઞાનને જાણે છે સમયે, પરનો પ્રતિભાસ દેખીને પરને જાણે છે. ઓ સ્વપર પ્રકાશકનો ઉપચાર વ્યવહાર જ્ઞાનીને હોય તો જ્ઞાનીના વ્યવહારને અજ્ઞાનીએ અપનાવી લીધો, અજ્ઞાનીએ આત્માનો દર્શન છોડી દીધું અને સ્વપર પ્રકાશકના નામે એકાંત પર પ્રકાશને પ્રસિદ્ધ કરવા માંડ્યો. ભ્રાંતિને અજ્ઞાન ઉભું કર્યું, સંસારમાં રખડે છે. કુંકુની વાણી છે આ. સમર્થ આચાર્ય થઈ ગયા 2000 વર્ષ પહેલા, જે સદેહ શ્રીમંદર પ્રભુના દર્શન કરવા ગયા હતા. 8 દિવસ ત્યાં રહ્યા હતા અને ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી છે. એનો પુરાવો ભાવલગી સંત લખે છે, હે કુંકુંદ ભગવાન, આપ જો મહાવીજી ક્ષેત્રમાં જઈને ત્યાંનો માર અહીં લાવીને આ શાસ્ત્ર ન લખ્યા હોત સમયસાર આદિ, તો અમારા જીવોનું, મુનિ જીવોનું શું થાત, અમારા એવા સાધુનું શું થાત, અમે ન પામી શકત. એમ લખે છે પોતે. એ શિલાલેખ છે, શ્રવણ બેલગોલામાં આ શિલાલેખ લખાયેલો છે અને એનું પુસ્તક છપાઈ ગયું છે મૈસૂરમાં બધા શિલાલેખનું. બીજું, જયસેન આચાર્યની ટીકા છે 50 ટીકાની, એ ટીકામાં પોતે લખે છે, દંતકથાના ન્યાયે, પરંપરા દંતકથાના ન્યાયે કુંદકુંદ આચાર્ય ભગવાન મહાવીજ ક્ષેત્ર ગયા હતા એવું પ્રમાણ છે, એમ પોતે લખે છે. અત્યારના જીવોની વાત તમે ન માન્ય રાખવું તો ભલે, બાકી પૂર્વ આચાર્ય થઈ ગયા છે એને કહ્યું છે, માટે માન્ય રાખવા જેવું છે. એ પુરુષ કહે છે કે આત્મા પરને જાણતો નથી. જાણતો નથી એટલે જાણવાનો સ્વભાવ નથી, માટે જાણતો નથી એમ. હા હા, અને જાણનારને જ જાણે છે. જાણનારો આત્મા, એનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને રાગાદીને દેહાદીને જાણવા જતો નથી. આવો જ્યારે ભેદ જ્ઞાનનો પ્રકાર ભજે કે જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી, ત્યારે એને આત્મદર્શન થાય છે. સમ્યક દર્શન થઈ જાય છે અને સાધના કરી અલ્પકાળમાં એ આત્માનો મોક્ષ થઈ જાય છે. પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને જાણવા જતો નથી. હવે કુંદકુંદની વાણી બહાર આવીને એને ન માને અને સ્વપર પ્રકાશકમાં અટકે, વ્યવહારમાં વ્યવહાર સાચો લાગે તો ભેદ જ્ઞાનની શક્તિ એની બિળાઈ જાય છે. અને નિશ્ચયના પક્ષમાં આવે, ભલે પક્ષાતિક્રાંતિની અનુભૂતિ ન થઈ હોય, તો નિશ્ચયના પક્ષમાં આવીને જો ભેદ જ્ઞાન કરશે તો ખરેખર એ સમ્યકની સન્મુખ થયો કહેવાય. અને પછી જરૂર આગળ વધીને એ નઈ પગ છૂટી જશે તો અનુભવ પણ થશે, પણ વ્યવહારનો પગ છૂટે છે પહેલા, નિશ્ચયનો પક્ષ આવે છે અને પછી પક્ષાર્થ જ્ઞાન થાય છે એવી કોઈ પ્રક્રિયા ભજે છે. આત્મા જેમ બાહ્ય પદાર્થની અસીમિતતામાં આગળ વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી મહા સિદ્ધાંત આત્માનું જ્ઞાન પરવડે ઉત્પન્ન થઈ શકતું નથી. દેશના લબ્ધી સાંભળે તો આત્માનું જ્ઞાન થાય એમ નથી, શાસ્ત્ર વાંચે તો શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય એમ નથી, જ્ઞેયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી એટલે જ્ઞેયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે આત્મા ઉપાદાન છે, શક્તિ સંપન્ન છે, એને નિમિત્તથી નિરપેક્ષ જ્ઞાન થાય છે, એને નિમિત્તની અપેક્ષા હોતી. તો પછી આ વાંચવું ને સાંભળવું ને સ્વાધ્યાય કરવાનો એનો શું થશે કે એના ભાવમાં રહી જશે અને એનાથી લક્ષ છૂટીને આત્માનું જ્ઞાન થઈ જશે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સાધક પણ સ્વરૂપમાં લીન ન હોય તો શાસ્ત્ર સાથે કરતા હોય છે. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી મહા સિદ્ધાંત છે. હા, કોઈનું ના હીરા બે છે. પેલો હીરો કે જ્ઞેયથી જ્ઞાન ન થાય, બીજું જ્ઞેયનું જ્ઞાન ન થાય. બે સૂત્ર આમાં છે. બધુભાઈ પેલામાં શું કહ્યું? વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી એટલે જ્ઞેયથી આત્મજ્ઞાન થતું નથી. શાસ્ત્ર ભલે હો, શાસ્ત્રની સન્મુખ હોય, સ્વાધ્યાય કરતો હોય, પણ શાસ્ત્રથી કાંઈ આત્માનું જ્ઞાન થાય તો 11 અંગ ભણેલો હોય, ભણે છે, એને આત્મજ્ઞાન થવું જોઈએ, પણ એમ છે નહીં. હવે બીજો ભેદ, જ્ઞેયથી તો જ્ઞાન ન થાય, આ બીજા ભેદમાં મોટો વાંધો આવ્યો. પેલા ભેદ મેં તો સ્વીકાર્યું, મને કમને પણ સ્વીકાર્યું, મને કમને પણ સ્વીકાર્યું કે પરથી તો આત્માનું જ્ઞાન ન થાય, આત્માથી આત્માનું જ્ઞાન થાય, પરથી આત્માનું જ્ઞાન, આત્માથી આત્માનું જ્ઞાન થાય ત્યાં સુધી આવ્યો. પણ આ બીજો એક પ્રકાર છે લખેલો આમાં કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે જ્ઞેયથી તો જ્ઞાન ન થાય પણ જ્ઞેયનું જ્ઞાન ન થાય. થાય 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 ત્યારે આત્માથી થાય અને આત્માનું જ્ઞાન થાય પણ જ્ઞેયનું જ્ઞાન, કે ભલે અનુભવ વખતે તો આત્માનું જ્ઞાન થાય ને પરનું જ્ઞાન ન થાય, પણ અનુભવ પછી તો એના જ્ઞાનનું જ્ઞેય પર પદાર્થ જઈએ કે નહીં, કેવડી થાય પછી તો લકવાલકને જાણે કે નહીં. અરે જ્યારે પરને જાણવાનું નિશ્ચય ચોથા ગુણ સ્થાને એને આવી ગયો તો હવે શુક્લ ધ્યાનની શ્રેણીમાં તો એને જ્ઞાનમાં પર ગણાતું નથી, તો કેવળ જ્ઞાન થાય ત્યારે પરને પાછું જાણવા જાય. એ લોકાલોકનો પ્રતિભાસ થયેલો છે એનો એને આવિર્ભાવ થઈ જાય છે. એ વસ્તુ જરા સૂક્ષ્મ છે, કેમ કે એ બધું શાસ્ત્રમાં એવા નથી નીકળતા ભાવો, ભાવો છે પણ એમાં શબ્દો નથી નીકળતા એટલે બહુ એની ચર્ચા કરતા નથી અમે. હા હા, વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. આ કર્તા કર્મની વાત નથી, અહીંયા જ્ઞાતાગ્નિની વાત ચાલે છે. જ્ઞાતાનું જ્ઞેય કોઈ પરપદાર્થ નથી, જ્ઞાતાનું જ્ઞેય પોતે જ છે, પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞેય, અને પોતે જ જ્ઞાન એવા ત્રણ ભેદમાં પણ અનુભવ ન થાય તો આત્મા પરને જાણે એમાં અનુભવ ક્યાંથી થશે ભાઈ? અને અનુભવ વિના ધર્મની શરૂઆત નથી. આદિમાં અનુભવ, મધ્યમાં પણ અનુભવ અને અંતમાં પણ. આદિ મધ્ય અંતમાં એક આત્માનો અનુભવ તે જ ધાર્મિક ક્રિયા છે. બાકી બધી સવિકલ દશામાં શુભ રાગ આવે સાધકને હો, પણ એ કઈ ધર્મનું કારણ નથી. આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં, બાહ્ય પદાર્થ ન હોય એકલો આત્મા હોય તો પોતાના સ્વરૂપથી જ જાણે છે અને બાહ્ય પદાર્થની અપેક્ષા નથી. ઉપાદાનની નિમિત્તની અપેક્ષા ન હોય અને ઉપાદાનને દેખે એને કોઈ નિમિત્ત દેખાતું નથી અને નિમિત્તનું લક્ષ કરે એને ઉપાદાન દેખાતું નથી. માટે આ જગતમાં બધા ઉપાદાન છે, કોઈ નિમિત્ત નથી. ને આ જગતમાં એક જ જ્ઞેય છે, બીજા કોઈ જ્ઞેયો. પણ જ્ઞેયો જ્ઞેય પણ એ છે એમ તો જ્ઞાન જાણે કે નહીં? જ્ઞેયો આ છ દ્રવ્ય છે, આત્માને ભલે જાણે એનો વાંધો નહીં, પણ આત્માએ જાણ્યા પછી તો એ છે એમ તો ઉપયોગ મૂકીને જાણે કે નહીં? કે ઉપયોગ બહેનમાં જાય જ નહીં, જાણે ક્યાંથી? ઉપયોગ તો અંદર ડૂબી જાય છે. અરે ચોથે પાંચમે છઠ્ઠે નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપયોગ બહાર જતો નથી તો કેવડીને તો બારમાં ક્યાંથી જાય? આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે તેમ સ્વરૂપથી જ જાણ્યા જાણતા એવા તેને આત્મા વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પ્રણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદી બાહ્ય પદાર્થો જરાય વિક્રયા એને કહે છે કે આત્માને જાણે છે. જાણતા જાણતા બાહ્ય પદાર્થને સદભાવો કે અભાવો, પણ બાહ્ય પદાર્થનો પ્રતિભાસ છે એનાથી એને વિકાર થતો. બાહ્ય પદાર્થનો પ્રતિભાસ છે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે, એ તો જ્ઞાન જ છે. પણ રાગનો પ્રતિભાસ દેખીને હું આ રાગ મારો છે, હું રાગને કરું છું, રાગ મારા જ્ઞાનનું જ્ઞેય છે, તો એ વિકાર ઉત્પન્ન થઈ ગયો, મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થઈ ગયો, સંસાર આખો. પરનું લક્ષ કરે તો વિકાર પ્રગટ થાય, પણ પરનો પ્રતિભાસ હોય, જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ છે, સ્વપરનો પ્રતિભાસ રાગનું કારણ નથી અને વિતરાગ ભાવનું કારણ, એ તો એનો સ્વચ્છ સ્વભાવ છે દર્પણની જેમ. એ વિકાર વિકારનું કોઈ કારણ નથી. બે પદાર્થ એમાં પ્રતિભાસે છે. ઓલું ક્યાંય ગયું આપણું? છે અહીંયા લેવા છે, લો સ્ટીકર. આ સ્ટીકર ક્યારે વેચવું છે? હવે વેચી દે, અપાય, બહુ સારું છે. આ સ્ટીકર છે ને બહુ ઊંચા પ્રકારનું છે. આચાર્ય ભગવાન 558 ગાથામાં ફરમાવે છે કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન ન લેવું, જ્ઞાન સામાન્ય લેવું. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન તો જ્ઞાન. હવે અર્થ વિકલ્પ એટલે શું? અર્થ એટલે સ્વ અને પરના વિભાગ પૂર્વક આખું વિશ્વ તે અર્થ છે અને એના આકારોનો અહીંયા પ્રતિભાસ થાય છે એનું નામ જ્ઞાન છે. આકાર હોય એટલે એના સ્વરૂપો, જેવા પદાર્થ હોય એવો અહીંયા પ્રતિભાસ થાય છે. પણ પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન પરને જાણતું નથી. જો પ્રતિભાસ વખતે પરને જાણે તો મિથ્યા જ્ઞાન, અને પ્રતિભાસ વખતે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. આમાં લખે છે અર્થાત જ્ઞાન સ્વપદાર્થને વિષય કરે છે, તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. સ્વપર પ્રતિભાસરૂપ જ્ઞાન એક જ છે. હવે જ્ઞાનના બે ભેદ પડે છે. એક હોવા છતાં બેનો પ્રતિભાસ છે એટલે જેનું લક્ષ કરે છે એને જાણે છે. પ્રતિભાસ પ્રતિભાસ બેનો જ્ઞાનની પર્યાય એક, અને બેનો પ્રતિભાસ હોવાથી એ જ્ઞાન કઈ તરફ ઝૂકે છે, કઈ તરફ ઢળે છે, પર તરફ વળે છે કે સ્વ તરફ વળી જાય છે. પર તરફ તો વળેલું છે અનાદિકાળથી. હવે એ જ્ઞાન સ્વ તરફ વળે છે, કે જે જ્ઞાન પર તરફ વળેલું છે એ જ્ઞાન સ્વ તરફ નથી વળતું. એ તો ઇન્દ્રિય જ્ઞાન હતું. એક નવું જ્ઞાન વિશેષ પ્રગટ થાય છે વિષયના ભેદે. બહુ અલૌકિક અપૂર્વ વાત છે. સંતોની વાણી કાને પડવી મુશ્કેલ, અને એનું અધ્યયન ઉંડાણથી કરવું એ પણ કોઈ ભાગશાળી કરે, અને જો કરે તો કામ થઈ જાય એવું છે બધું. સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે, કેમ કે અર્થ વિકલ્પ પણ બધા જ્ઞાનોમાં છે. આઠે પ્રકારના જ્ઞાનમાં સ્વપ્નનો પ્રતિભાસ તો થાય છે. હવે અજ્ઞાનમાં પણ જો સ્વપ્નનો પ્રતિભાસ ન થાય ને એકલો પરનો પ્રતિભાસ થતો હોય તો એને જાણનારો જણાય જ નહીં. તો એ સૂત્ર ખોટું પડી જાય કે આ બાળગોપાલ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અભવી હો કે ભવિ મિથ્યા દ્રષ્ટિ બે, એના જ્ઞાનમાં પણ જેમ પરનો પ્રતિભાસ થાય છે એમ સ્વનો પ્રતિભાસ થાય છે. એટલે એ પ્રતિભાસ બેના થાય છે, એટલે ભેદ જ્ઞાનનો અવસાર રહી ગયો. ઓહો, મને મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક જણાય છે એમ પ્રભુ ફરમાવે છે, આ મારા ગુરુ ફરમાવે છે, નાયક મને જણાય છે, મારો પરમાત્મા મને જણાય છે, આ હા શું એમ જો જરાક વિચાર કરી અને પરનું લક્ષ છોડે તો સ્વનું લક્ષ બેનો પ્રતિભાસ છે એટલે ભેદ જ્ઞાનની આ હા ભેદ જ્ઞાન થઈ શકે છે. બેને જાણું છું એવું સલ્યો એમાં ભેદ જ્ઞાન બિડાઈ જાય છે. આ પ્રતિભાસને જાણવામાં બોટો હા હા માલ ભેરો છે અંદરમાં.
એને જાણું છું એમ જયારે કહે ત્યારે પછી કઈ કરવા પણ બાકી રહેતું નથી. બેને જાણું છું એમ કહે તો કરવા પણ કઈ બાકી રહેતું નથી.
એ તમારી વાત મને સમજાણી નહીં. હું તમે જે અપેક્ષા કરતા હશો તમે સમજતા હશો, હું સમજે એમાં તમારી વાતમાં હું સમજતો નથી. શું કહેવા માંગુ છું? હા એમ કયો કે બે જણાય તો ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ જાય છે. કહ્યું ને મેં, બેને હું જાણું છું એને ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ, અને બેનો પ્રતિભાસ છે તો ભેદ જ્ઞાનનો અવસર છે. કરે તો છે,
ખુલ્લો છે. એ આ વાત થાય છે, સમર્થન રૂપે કે છે કે ભેદ જ્ઞાનનો માર્ગ ખુલ્લો રહી જાય છે.
ભૂલની ભૂલ શું ભૂલ છે? એને જાણે છે, એ ભૂલ નીકળે એવી છે કે નહીં?
નીકળી જાય, એ ભૂલ નીકળી જાય. કારણ કે પ્રતિભાસ
સ્વપર બેને હું જાણું છું એમાં ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ, એકતા થઈ ગઈ, એમાં પરનિયારે એકતા થઈ ગઈ એટલે ભેદ જ્ઞાન રહ્યું નહીં. અવસર ન રહ્યો ભેદ જ્ઞાન નો. મારો કહેવાનો આશય જરાક ગંભીર ને સમજો જરાક, એમ શબ્દ માં નથી, આ તો માર માલ છે. એમાં સ્વપર બે ને જાણું છું, એમાં ભેદ જ્ઞાન ની શક્તિ બિરાઈ ગઈ. એટલે કે પરમા એકત્વ બુદ્ધિ કરેલ છે. સ્વ તો નામ માત્ર કે છે, સ્વ પર નો પ્રતિભાસ થાય છે એ તો હકીકત છે, પણ સ્વ પ્રતિભાસ ને એ આવિર્ભાવ ક્યાં કરે છે? પરના પ્રતિભાસ ના આવિર્ભાવ કરીને અહમ કરે છે એમાં, પરમા રાગમાં દેહમાં. એટલે જ્ઞાન નું અજ્ઞાન તો થઈ જાય છે, અને બેનો પ્રતિભાસ છે એટલે એમાં ઓહો રાગે જણાય છે. ને રાગ જયારે જણાય એટલે પ્રતિભાસે, ત્યારે ભગવાન આત્મા પણ પ્રતિભાસે છે. એમ જો સંતોની વાણીને લક્ષમાં લ્યો, આમાં ચાર શાસ્ત્રનો આધાર આપ્યો છે. આ સ્ટીકર છે, એમાં પુરુષાર્થ હોય તો વાંચજો. મરવાની ફુરસદ છે પણ આ વાંચવાની ફુરસદ નથી આવતી ગયું. અડધા કલાકનું કામ છે, ચાર શાસ્ત્રો નો ગાથા લખી છે. જાજો ટાઈમ જાશે નહી તમારો ભાઈ, જાજો ટાઈમ પાપમાં જાય છે ને એ રોકાઈ જશે એમ કહું છું. ક્યાં પડી છે કોને આ પર્યુષણ છે એટલે હાલો આપણે જઈ સાંભળવા. દેવાના દિવસો છે, કોઈ દી ન જાતા હોય તો હવે તો જવું જોઈએ ને આપણે જઈને છીએ એટલે. બેના પ્રતિભાસ વખતે, એટલે બેનો પ્રતિભાસ થાય છે એવું એક જ્ઞાન પ્રગટ થાય છે, એને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર ન લેવું, જ્ઞાકાર જ્ઞાન છે. જ્ઞાકાર જ્ઞાન છે એટલે એમાં બે જ્ઞેય પ્રતિભાસે છે, માટે જ્ઞાકાર જ્ઞાન. બે જ્ઞેય છે એટલે જ્ઞાકાર જ્ઞાન કહેવાય. હવે જે જ્ઞાકાર જ્ઞાન થયું એમાં આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાકાર જ્ઞાન વખતે એમાં તને જ્ઞાયક જણાય છે, એમ લેને પર જણાય છે, રહેવા દેને. આ જ્ઞાયક જણાય રહ્યો છે, જે જણાયો તે તો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક છે. મન વડે જાણ્યો તે જ્ઞાન વડે જણાઈ જાય છે. પ્રત્યક્ષ પરોક્ષ પછી પ્રત્યક્ષ, પરોક્ષ નો વ્યય અને પ્રત્યક્ષ નો પેલા સવિકલ્પ સસંવેદન થી જાણ્યો આત્માને. કરણલબ્ધિના પરિણામમાં અંદર જાય છે, હજી પહોંચ્યો નથી. વર્તલી સ્થિતિમાં એ જ્ઞાયક જ એને જણાય છે. અને જ્યાં એ કરણલબ્ધિનું પરિણામ છે એ માનસિક જ્ઞાન છે, આત્મિક જ્ઞાન નથી. કરણલબ્ધિના પરિણામ બંધનું કારણ છે, ભલે નિર્જરા કહી હોય પણ સમરપૂર્વક નિર્જરા હોય. અહીંયા સમરપૂર્વક નિર્જરા નથી. શું કહ્યું આ? નિર્જરા થાય છે, દ્રવ્ય કર્મની નિર્જરા થાય છે, પણ મિથ્યાત્વની નિર્જરા નથી થતી અહીંયા. કેમ કે નિર્જરાનો એક સિદ્ધાંત છે કે સંવર પૂર્વક જ નિર્જરા થાય, ત્યાં સંવર નથી. કરણલબ્ધિના પરિણામમાં સંવર થયો નથી. આત્માનો અનુભવ ક્યાં છે? આ તો ત્યાં તો આત્મા અનુમાનમાં આવ્યો. માટે અહીંયા જડ કર્મની નિર્જરા થાય છે. સંખ્યાત ગુણી લખી હોય, અસંખ્યાત ગુણી અમને મંજૂર છે, પણ પરમાણુની નિર્જરા થાય છે. એમાં ભાવની નિર્જરા ક્યાં થઈ? મિથ્યાત્વની. એ જયારે ઉપયોગ અંદરમાં સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં આવે છે, સાક્ષાત પ્રત્યક્ષ થઈને પરમાત્માના દર્શન કરતા આનંદની ઉપલબ્ધિ થઈ, અતિન્દ્રિય આનંદ આવ્યો, તે વખતે મિથ્યાત્વ નામના આશ્રવનો નિરોધ થાય છે. અને ક્રોધમાન માયા લોભની એક ચોકડીનો નિરોધ થઈ જાય છે. એ જે નિરોધ થયો નાસ્તિથી એને સમર કહેવાય. ફરીને નિરોધ થયો ને ભાવકર્મનો, એને નાસ્તિથી સંવર કહેવાય. અને અસ્થિથી આત્માની ઉપલબ્ધિ થઈ એનું નામ ખરેખર સંવર છે. સંવરના બે પ્રકાર, એક નાસ્તિથી ને એક
આત્માની ઉપલબ્ધિનું નામ
સંવર છે. સાક્ષાત પ્રત્યક્ષ આનંદ આવ્યો. હા હા, એ જ્ઞાને જાણી લીધું આત્માને જેવો છે તેવો. જેવો કેવળ જ્ઞાનમાં જણાયો એવો શુદ્ધ જ્ઞાનમાં જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે શ્રુતની ઉપાધિ બાદ કરો તો કેવળ જ્ઞાનમાં જણાય છે, એજામાં જણાય છે. 1000 પાવરથી જણાય છે અને આ 40 પાવરથી પણ જણાય. નાની દીવાથી નવલો સૂર્ય, પણ વિષય બેનો એક જ છે. એટલું ખરું કે ઓલા પ્રદેશને પણ જાણે છે પ્રત્યક્ષ, ના પ્રદેશને જાણતો નથી, પણ જાણવાનો વિષય બેનો જ્ઞાયક એક જ શુદ્ધાત્મા છે. હવે એ જયારે સંવરપૂર્વક નિર્જરા થાય છે ત્યારે નિર્જરાને પામે છે. 30 વર્ષ પહેલા એક પંડિતે બહુ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરી કે નિર્જરા થાય છે કર્ણલબ્ધિના પરિણામ. આ ગોમટસારમાં લખ્યું છે, મેં કોઈ એમાં લખ્યું છે સંવરપૂર્વક નિર્જરા એ લખ્યું નથી. પણ લખ્યું નથી તો નિયમ ભંગ ન થાય. સંવરપૂર્વક જ નિર્જરા હોય, સંવર ન થાય, નિર્જરા થાય એ નિર્જરા ન કહેવાય. આ કર્મની નિર્જરા, જળની નિર્જરા થાય, પણ મિથ્યા તો ક્યાં ગયું છે? આ મિથ્યા તો નો અનુભાગ ઘટતો જાય છે. એવો ઘીટો છે, એવો ઘીટો છે કે હમણાં ક્ષય થઈ જશે, એમાં ફેર નથી. પણ આત્માની ઉપલબ્ધિ નથી થઈ માટે સંવર નથી. બે, આશ્રમનો નિરોધ એનું નામે સંવર, અને આત્માની ઉપલબ્ધિ, શુદ્ધાત્માની ઉપલબ્ધિ એનું નામે સંવર. એક નાસ્તિથી પ્રતિપાદન આવ્યું સંવરનું, અને એક અસ્થિથી સંવરનું પ્રતિપાદન આવ્યું. સંવરના બે પ્રકાર છે. ચીભડાવાળા ભાઈ, અને એવો આત્માનો જયારે અનુભવ થાય છે જીવને ત્યારે એને નિર્જરા ચાલુ થાય છે. નિર્જરા એટલે નિર્જરાને ત્રણ પ્રકાર, કર્મ ખરે એને નિર્જરા કહેવાય, અને રાગનું ખરી જવું, છૂટું પડવું એને નિર્જરા કહેવાય, અને આત્માની શુદ્ધિની વૃદ્ધિ થઈ એનું નામ પણ નિર્જરા કહેવાય. નિર્જરા એ ત્રણ પ્રકારના વર્ણન છે. હા હા, છેલ્લો દિવસ તો બદામનો મેસુભ હોય, લોટનો મેસુભ ન હોય. અલૌકિક આની પાછળ પડવું જોઈએ ભાઈ, પાછળ પડે તો જરૂર પ્રાપ્ત થાય. પોતાની પાસે પોતાની નિધિ છે, બહારથી તો કઈ લાવવાનું નથી. જ્ઞાન અર્થ વિકલ્પ આત્મા કહે છે, અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થ. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે, કેમ કે અર્થ વિકલ્પ પણ બધા જ્ઞાનોમાં છે. પરંતુ હવે આગળ વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ, વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના, એક સામાન્ય જ્ઞાનના બે ભેદ પડી જાય છે, બે ભેદ થઈ જાય છે. કાં સમ્ય જ્ઞાન ને કાં મિથ્યા જ્ઞાન. સસન્મુખ થાય તો સમ્ય જ્ઞાન, પરસન્મુખ થાય તો મિથ્યા જ્ઞાન. ટાઈમ ઘણો છે, 8:30 ગયા. પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને, વસ્તુ સ્વભાવથી વિચિત્ર પ્રણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદી બાહ્ય પદાર્થો જરાય વિક્રિય પણ થતા પ્રતિભાસ થાય એમાં વિકાર ન થાય. રાગનો પ્રતિભાસ થાય એમાં રાગમાં મમતા ન થાય. પ્રતિભાસ મમતાનું કારણ નથી. પ્રતિભાસ થાય એમાં જ્ઞાન મલિન ન થાય. કોળસો પ્રતિભાસ થાય દર્પણમાં, એમાં દર્પણ મલિન થાય મલિન ન થાય, એમ પ્રતિભાસમાં મલિનતા નથી, એ તો સ્વચ્છતા છે. પણ જેનો પ્રતિભાસ થાય કે શરીરનો પ્રતિભાસ થયો તો શરીર મારું, તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, મિથ્યા જ્ઞાન થઈ ગયું. કામ સમ્ય જ્ઞાન થાય અને કામ મિથ્યા જ્ઞાન, બે માંથી એક જ્ઞાન થાય. શરીરનો પ્રતિભાસ દેખાણો, શરીર મારું, મોટર 5 લાખની આવી, ડિલિવરી થઈ, પ્રતિભાસ તો થયો. જ્ઞાની 10 લાખની મોટર લીએ, નોલો 5 લાખની એને આવે, તો જ્ઞાની ને પ્રતિભાસ થાય છે 10 લાખની મોટર નો. પણ એ મોટર ને જાણતા, હા હા, કે જાણે છે અને નથી જાણતા એમ તમે કહો છો, કે જાણતો નથી એમ કહો છો, એ જરા ખુલાસો કરો. ખુલાસાની જરૂર છે. છેલ્લો દિવસ છે ને આજ તો, હે, 10 લાખની મોટર એ આવી, ડિલિવરી થઈ. અરે ચક્રવર્તી ના તો કરોડ રૂપિયાની મોટર, એમાં શું પણ છે. પણ પ્રતિભાસ માત્ર થાય છે એના પ્રતિભાસ, એનો પ્રતિભાસ જેમાં થાય છે એ જ્ઞાન આત્માને જાણે છે. પણ પ્રતિભાસ વખતે ઓલો 5 લાખની મોટર આવીને પ્રતિભાસ થયો તો મોટર મારી, દીકરાનો જન્મ થયા ખબર આવ્યા, દીકરો મારો. અરે પ્રતિભાસ તને થયો છે, દીકરો મારો ક્યાંથી લાવ્યો તારો, પરપદાર્થ તારો ક્યાંથી થાય? જો આમ કરશો તો સંસારનો નાશ થશે, કે સંસારના નાશ માટેનો આ સ્વાધ્યાય છે. તારે સંસાર રાખવો હોય તો અહીંયા તારું કામ નથી. હા, કુંદકુંદ ભગવાનની વાણી સાંભળ અને સંસાર રે, રૂચિપૂર્વક સાંભળે તો સંસાર રે નહીં. આ તો સંસારના નાશની સ્વાધ્યાય ચાલે છે. બોલો. કરોડની મોટર હોય, શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા, એના વૈભવની વાત સાંભળે તો ગળે ન ઉતરે એટલો તો એનો વૈભવ હોય. શાંતિનાથ ભગવાન તીર્થંકર, 3 પદ હતા, કામદેવ, ચક્રવર્તી અને કામદેવ. એટલે એનું રૂપ આખું જુદું, પુણ્યનું કારણ હોય. એ દેવલાલી પાસે એક જાત્રાનું સ્થળ છે, હા, માંગી ટુંગી પહાડ ઉપર જાત્રા કરવા ગયો હું. તો આખા ભારતમાં એક જ પ્રતિમા મેં જોઈ કે એનું મુખ ભીત તરફ હતું. બધાના મુખ તો આમ હોય ને, દર્શન કરે એટલે મોઢું દેખાય, બધાને મોઢું દેખાય. આ મોઢું જ એનું જૂનું, ભીત તરફ મોઢું હતું. મેં પૂછ્યું આ શું? કે કામદેવ હતા, અને કામદેવ જયારે હતા ને પોતે, અને પછી એ મુનિ દીક્ષા અંગીકાર કરી. કામદેવ છે એ તો આહાર લેવા પણ આવે, પણ એ સ્ત્રીઓ તદ્દન ગાંડી થઈ જાય, એકદમ એનું રૂપ જોઈને માન ભૂલી જાય. એ મુનિને ખબર પડી, અરે આ રૂપને મારે શું કરવું. બસ પછી ધ્યાનમાં બેસી ગયા, ભીતની સામે જોઈને. ગુફામાં ભીત હોય ને તો કોઈ દર્શન કરવા આવે તો મોઢું દેખાય નહીં, એને વાહો દેખાય. હવે આ જાય બધા, કેવું જ્ઞાન થઈ ગયું. એવી એક પ્રતિમા છે આખા ભારતમાં. ઘણી પ્રતિમાનો મેં દર્શન કર્યા, પણ આવી પ્રતિમા ક્યાંય નથી, માંગી તુમનીમાં છે. એટલે શાંતિનાથ ભગવાનને એ પોતે કામદેવ પણ હતા, ચક્રવર્તી પણ હતા એ પદમાં, અને તીર્થંકર પણ હતા. એ તીર્થંકરનો ઉદય તો પછી જ્યારે દીક્ષા લે ને ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે, ત્યાં સુધી તો ગ્રસ્ત હોય છે, સમજી ગયા. હા હા હા. હવે એનો વૈભવ, એના વૈભવનો પ્રતિભાસ થાય છે જે જ્ઞાનમાં, કે જે જ્ઞાન આત્માને જાણે છે. અરે પ્રભુ એ પ્રતિભાસના વિષયને જાણતા, અને પ્રતિભાસને જુદો પાડીને જાણતા, અને જેમાં પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની પર્યાયને પણ જાણતા નથી. એ તો જ્ઞાયકને જાણે છે.
ફાઈનલ જજમેન્ટ
હે,
ફાઈનલ જજમેન્ટ, છેલ્લામાં છેલ્લું જજમેન્ટ.
આ તો બધા સુપ્રીમ કોર્ટ ના કાયદા આમાં સમયસરના છે. હા, સર્વજ્ઞ ભગવાને કહેલી વાત એને ઝીલી ઝીલી ને અહીં આવી અને મદ્રાસ થી 80 માઇલ દૂર પોંદુર હિલ છે. પોંદુર નો અર્થ સોના, પોંદુર નો અર્થ સોનું, સોનાની હિલ ત્યાં છે. હવે તો પથ્થર છે, સોનું નથી, પણ અહીંયા હિલ ઉપર પોતે તપસ કરતા હતા. ત્યાં એને આ તાલપત્રો ઉપર શાસ્ત્રો લખ્યા. આ 5-6 શાસ્ત્રો પ્રસિદ્ધ છે, તો ઘણા શાસ્ત્રો લખ્યા છે, પણ બાકી પ્રસિદ્ધિ નથી. 84 પાહુ સમર્થ આચાર્ય થઈ ગયા, સ્વદેહ ગયા. કોઈ એમ કે છે કે એના મિત્રો સ્વર્ગમાંથી આવી દેવો લઈ ગયા, કોઈ એમ કે છે કે રુધિ થઈ ગયા, જે હોય તે. પણ યા ગયા એ 100% સાચી વાત. અને એ જ્યાં પધાર્યા ને ત્યાં પધાર્યા, 8 દિવસ રહ્યા. તે વખતે મનુષ્ય તો હોય ને ઘણા સમોસણમાં, તો એમાંથી કેટલાક મનુષ્ય ભારતમાં આવ્યા, જોયેલા છે. શું કરું, કોણ માને આવે. અપૂરો વાતો બહાર આવી છે. કુંદકુંદની વાણી એટલે ભવનો અંત, એનો ભાવ ભાષણ થાય તો ભવનો, શબ્દનું ભાષણ થાય એમાં કઈ નહીં, પણ એનો ભાવ જે કહેવા માંગે છે એ અંદરમાં ઉરમાં જ્ઞાનમાં ઉતરી જાય અંદરમાં, અને અંદરમાં પ્રત્યક્ષ વેદન લઈ લે આત્માનો એકવાર, ખલાસ. અહીંથી સીધો મોક્ષ નથી, ડાયરેક્ટ નથી, પણ ઇનડાયરેક્ટ છે. બુકિંગ થાય છે અહીંયા મોક્ષનું. બુકિંગ એટલે સમ્યક દર્શન થયું, એ બુકિંગ બસ. પેલા તો ઓફિસ હતી સોનગઢમાં, બુકિંગ ઓફિસ હતી. હવે ગુરુદેવ વયા ગયા પધારે સ્વર્ગમાં. બહુ કાળ સારો છે જેને કામ કરવું હોય પોતાનું, એને અવસર બહુ સારો આવ્યો છે.
ગુરુદેવની ઓફિસ ભાઈ રાજકોટમાં ખુલી ગઈ.
આ રીતે આત્મા હવે ટોટલ મારે છે. આ રીતે આત્મા દીવાની જેમ, દીવાનું દર્શન થાય પોતાને એની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે. આ ઉદાસીન નો અર્થ કરે છે કૌંસમાં, અર્થાત સંબંધ વગરનો, જ્ઞાતાગ્નિનો સંબંધ પરનિયારે આત્માને નથી. આત્માને જ્ઞાતાગ્નિનો સંબંધ અંદરમાં છે. આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય, એવો જ્ઞાતાગ્નિનો ભેદરૂપ વ્યવહાર છે. પણ એ ભેદરૂપ વ્યવહાર ઓણગીને અભે થઈ જાય છે ત્યારે એક જ્ઞાયક, એ જ્ઞાયકના 3 પ્રકાર, જ્ઞાતા એ પોતે, જ્ઞેય પોતે, અને જ્ઞાન પણ પોતે. અપરિણામી ધ્યેય અને પરિણામી થાય તે જ્ઞેય, સમય એક. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે. આત્મા હો સદાય ત્રણેય ઉદાસીન છે. ઉદાસીન એટલે સંબંધ વગરનો, કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, અને જ્ઞાતાગ્નિ સંબંધ પણ, અને અંદરમાં ભેદરૂપ પણ સંબંધ નથી. અભેદ થઈ જાય છે, ઓળગી જવું એને. તટસ્થ છે, લ્યો ઉદાસીન નો અર્થ તટસ્થ છે. નથી કેતા ભાઈ આ સાક્ષી છે, તો સાક્ષીને જેલ હોય, સાક્ષીને બોલાવે ભાઈ તે જોયું હોય કે, તો એ સાક્ષીને ડર ન હોય. એમાં હાથમાં તટસ્થ ઉદાસીન સાક્ષી છે. હા, એક વખતનો પ્રસંગ યાદ આવ્યો, સોગાનીજી થઈ ગયા કલકત્તાના, એને અનુભવ થયો ગુરુદેવના પ્રતાપે એના નિમિત્તે. અને એ એકાવતારી પુરુષ છે, એક જ ભાવ બાકી છે, સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી નીકળીને વયા જશે મોક્ષ. ત્યાં પછી બપોરે ચર્ચા થાય સોનગઢમાં, તે બરાબર એને કોઈ ખ્યાલ નહીં, સમજી ગયા? બપોરે ચર્ચા થાય તો વાં ભક્તિ થાય, ના અહીંયા ચર્ચા કરે. તેમાં એક મુમુક્ષુએ એને ચીટ્યો ભર્યો. ચીટ્યો ભર્યો એટલે હું, આ તમે શું કરો છો? કે આ તો ચર્ચા કરી છે મેં, કે વાં ભક્તિ ચાલે છે ને અહીંયા ચર્ચા તમે કરો છો. પછી પોતે બોલ્યા, આ બધું સ્વપ્નમાં થાય છે, જાગ્રત અવસ્થામાં આ કઈ થતું. બે કાનો કાન શબ્દ સાંભળ્યા, હા હા હા
હા
હા, સ્વપ્નમાં થઈ રહ્યું છે. એટલે કરતા નથી પોતે, અને સ્વપ્નમાં થાય છે એ સાચું. જાગ્રત અવસ્થામાં તો અમને અમારો આત્મા જણાઈ ગયો છે, એવી વાતો તો ઘણી હોય છે. અને આ મહાપુરુષના પ્રતાપે ઘણા ધીમે ધીમે કોઈ પાયમાં કોઈ પામશે. ભાવાર્થ, શબ્દાધિક જડ પૂદગલ દ્રવ્યના ગુણો છે. શબ્દ છે એ પૂદગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કંઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર. ગ્રહણ અર્થ અર્થાત તું અમને જાણ. ગ્રહણ અર્થ જાણવું. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને, એટલે પોતાના આત્માને જાણવાનું છોડીને એનું જ્ઞાન તેમને, એટલે બાહ્ય પદાર્થ શબ્દાદિને ગ્રહવા એટલે જાણવા તેમના પ્રત્યે જતો નથી. એટલે એનું લક્ષ છૂટી ગયું છે, આત્માનું લક્ષ થઈ ગયું છે. એટલે શબ્દાદિને જાણતા નથી. શબ્દોનો પ્રતિભાસ થાય છે પણ શબ્દને ન જાણે. ગણધર પ્રભુ જીવધ્વનિ સાંભળે, શબ્દ સાંભળે ઇન્દ્રિય જ્ઞાન, અને શબ્દનો પ્રતિભાસ થાય અતિન્દ્રિય જ્ઞાનમાં. તો પણ ગંધર્વ ભગવાન એ જે શબ્દનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, કે જે જ્ઞાન આત્માને અવેદપણે જાણે છે, આ ઘડીકમાં પરણતી ને ઘડીકમાં ઉપયોગ, ઘડીકમાં પરણતી ને ઘડીકમાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ગણધર પ્રભુ, મહાવીરના પટશિષ્ય દેવાન. આ મહાવીર પ્રભુનું શાસન ચાલે છે, એમાં ભગવાન મહાવીર પછી ગણધર ભગવાન આવ્યા, અને પછી ત્રીજું નામ ગૌતમનું આવ્યું, આનું કુંતકનું ભગવાન આવ્યું. એવી વસ્તુ છે. ત્રીજું નામ હશે કેવો સમર્થ પુરુષ થયો હશે. કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ પોતાને જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જો જાણતા પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિ કિંચિત માત્ર પણ વિકાર કરતા, શબ્દોનો પ્રતિભાસ થાય પણ શબ્દને જ્ઞાન જાણે નહીં. જેમ પોતાના સ્વરૂપથી પ્રકાશ થાય એવા દીવાને ઘટપટાદી પદાર્થો વિકાર કરતા નથી, તેમ આવો વસ્તુ સ્વભાવ છે. તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને દેખી સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણદ્રવ્યને જાણી, તેમને સારા નરસા ઇષ્ટ નિષ્ઠની કલ્પના કરી અને રાગ દ્વેષ રૂપે પાત્રમાં પરિણમી જાય છે, તેનું અજ્ઞાન છે. લ્યો, થઈ ગયો આજનો વિષય પૂરો આપણો. હવે ભક્તિનો પ્રોગ્રામ છે. ઓલા પુસ્તકો છે ને આપણી વેદના ભજનાવળી,
ત્યાંથી નંબરનું ભજન.
Thank you. કમલ સે કોમલ સચિવમ નિકલ ધરવા કે સાગર સમ્રાટો કે સમ્રાટ પાણી ભૂષણ કુંદ કુંદ ગુરુકે લવનંદન સાધના કે સંવેદ શિખર બ્રહ્મા કે બ્રહ્માક રવિતુલ તેજસ્વી સુધાતુલ વચન જ્ઞાન મે વર્ધમાન અધ્યાત્મ જગત કે અમરદીપ ધર્મ ધુરંધર જ્ઞાન જગત કે રત્નમણી અધ્યાત્મ કે મસીહા દુઃખ કે હુઆ કે તારણહાર ધર્મ કે અવતાર સિમંદર ભગવાન કે સંદેશ મહાન આચાર્ય કુંદ કોંદ ઔર અમૃતચંદ કા ફુંડામેન્ટ લાને વાલે ભવાની સે બચાને વાલે વર્તમાન કાલ કે અસંખ્ય જીવો કો નિરોધ સે નિકાલ કર સિદ્ધ દશા કા માર્ગ પ્રશસ્ત કરને વાલે જ્ઞાન કે સ્વયંભૂ રમણ સમુદ્ર ધર્મ યુગ સ્રષ્ટા પૂજ સદગુરુદેવ કહાન સંત મહાન સંતો અનંત 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 બંધન સહે જય હો જય હો જય હો